એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર થોડી ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે આપણી આસપાસ કાયમ હોય છે, પણ કદાચ આપણે એના પર એટલું ધ્યાન નથી આપતા. હું વાત કરી રહી છું સૌંદર્યની.
નમસ્કાર. અને આ વિષય ખરેખર રસપ્રદ છે. શું સૌંદર્ય ફક્ત જોનારની આંખમાં જ હોય છે કે પછી એનું કોઈ શું કહેવાય સાર્વત્રિક ઉદ્દેશ્યપૂર્ણ મૂલ્ય છે?
બરાબર. અને આ ચર્ચા માટે આપણી પાસે મુખ્ય આધાર છે બ્રિટિશ ફિલોસોફર સર રોજર સ્ક્રુટનનું પુસ્તક બ્યુટી, સાથે એમના વિચારો પર આધારિત બીજા વિશ્લેષણો પણ છે.
હા, અને આજકાલના જમાનામાં જ્યારે જુઓ તો બધું એમ કે ઉપયોગિતા, નવીનતા અથવા તો બસ ધ્યાન ખેંચવા માટે જ થતું હોય એવું લાગે, ત્યારે સૌંદર્ય જેવી શાશ્વત બાબત પર વાત કરવી એ મને લાગે છે બહુ જરૂરી છે.
ખરું. શું આપણે એને ક્યાંક ભૂલી રહ્યા છીએ? શું એની કિંમત ઓછી થઈ ગઈ છે? આ બધા સવાલો પર સ્ક્રુટનના વિચારો આપણને વિચારતા કરી મૂકે છે.
તો ચર્ચા આગળ વધારીએ એ પહેલાં આ વિચારક વિશે થોડી વાત કરી લઈએ. સર રોજર સ્ક્રુટન 1944 થી 2020 સુધી એમનું જીવન રહ્યું.
હા.
અને એમ માત્ર ફિલોસોફર નહોતા, સાંસ્કૃતિક વિવેચક હતા, સંગીતકાર હતા, નવલકથાકાર પણ, એટલે કે બહુમુખી પ્રતિભા. એમના 50થી વધુ પુસ્તકો છે.
બરાબર. અને એટલે જ સૌંદર્ય વિશે લખવા માટે એમની પાસે ખાસ દૃષ્ટિકોણ હતો. એક તરફ ઊંડું શૈક્ષણિક જ્ઞાન, પ્લેટોથી લઈને કાંટ સુધીના ફિલોસોફરોનો અભ્યાસ,
અને બીજી તરફ
કલાનો પોતાનો અનુભવ, સંગીત, સાહિત્ય, અને હા, એ વાઇન ટેસ્ટિંગના પણ જાણકાર હતા. આ બધું જ એમના સૌંદર્ય વિશેના ચિંતનમાં ભળેલું છે.
અને એમનો જે રૂઢિચુસ્ત દૃષ્ટિકોણ હતો એ પણ કદાચ એમને આધુનિક સંસ્કૃતિમાં સૌંદર્યના સ્થાનને અલગ રીતે જોવામાં મદદ કરતો હશે, ખરું ને?
ચોક્કસ. એમને લાગતું હતું કે આધુનિકતાએ ઘણીવાર સૌંદર્યની અવગણના કરી છે, અને તેઓ માનતા હતા કે સૌંદર્યને ફિલોસોફીના કેન્દ્રમાં હોવું જોઈએ, નહીં કે હાસ્યામાં. તો હવે આવીએ એમના પુસ્તક બ્યુટી પર. એમનો મુખ્ય તર્ક શું છે? શું એમનું કહેવું છે કે સૌંદર્ય એ વ્યક્તિગત પસંદગી છે, બ્યુટી ઇઝ ઇન ધી આય ઓફ ધ બિહોલ્ડર જેવું?
ના ના, બિલકુલ નહીં. એ જ તો એમની મુખ્ય દલીલ છે. સ્ક્રુટન ભારપૂર્વક કહે છે કે સૌંદર્ય એ ફક્ત મને ગમ્યું એટલે સુંદર એવી વાત નથી, એ એક વાસ્તવિક ઉદ્દેશ્યપૂર્ણ મૂલ્ય છે.
ઉદ્દેશ્યપૂર્ણ એટલે કે ઓબ્જેક્ટિવ.
હા, ઓબ્જેક્ટિવ એટલે કે કોઈ વસ્તુ સુંદર છે કે નહીં તેના વિશે તાર્કિક દલીલો થઈ શકે છે, કારણો આપી શકાય છે. આપણે બીજાને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે આ કેમ સુંદર છે. જો એ માત્ર વ્યક્તિગત હોત તો આવી ચર્ચાનો કોઈ અર્થ જ ન રહેતો.
આ રસપ્રદ છે, પણ આનું મહત્વ શું? શા માટે સૌંદર્ય ઉદ્દેશ્યપૂર્ણ હોવું જરૂરી છે?
સ્ક્રુટન માને છે કે એનું કારણ એ છે કે સૌંદર્ય આપણને નૈતિક અને આધ્યાત્મિક રીતે શું કહેવાય ઉન્નત બનાવે છે. તે આપણને આપણી રોજબરોજની સ્વાર્થી વૃત્તિઓથી ઉપર ઉઠાવે છે.
જાણે કોઈ ઉચ્ચતર વસ્તુ સાથે જોડાણ કરાવતું હોય.
બરાબર. જાણે આ ભૌતિક જગતમાં સંવાદિતા, વ્યવસ્થા અને ક્યાંક પવિત્રતાની ઝલક મળતી હોય. પણ સ્ક્રુટને ચિંતા એ છે કે આધુનિક યુગમાં કલા, સ્થાપત્ય, સંસ્કૃતિ આ બધાએ ઘડીવાર ઉપયોગિતા, મૌલિકતા કે પછી ફક્ત લોકોને ચોંકાવવા ખાતર સૌંદર્યનો ભોગ લીધો છે,
અને એ આને માટે અપવિત્રતા જેવો ભારે શબ્દ વાપરે છે.
હા, ડેસિક્રેશન એટલે કે અપવિત્રતા. જાણે આપણે કોઈક પવિત્ર મૂલ્યવાન વસ્તુનો અનાદર કરી રહ્યા છીએ. પુસ્તકનો હેતુ જ આ છે, સૌંદર્યને ફરીથી ચર્ચાના કેન્દ્રમાં લાવવું.
ચાલો આ વિચારોને થોડા વધુ વિગતે સમજીએ. પુસ્તકના કેટલાક મુખ્ય વિભાગ જોઈએ. પહેલો વિભાગ છે સૌંદર્યનો નિર્ણય. અહીં કાંટના નિર્લિપ્ત ચિંતનની વાત આવે છે. આ થોડું અઘરું લાગે છે. સરળ શબ્દોમાં શું છે આ?
જુઓ, સરળ રીતે કહીએ તો જ્યારે આપણે કોઈ વસ્તુને ખરેખર સુંદર કહીએ છીએ ત્યારે આપણે એની કદર એના પોતાના માટે કરીએ છીએ. એટલા માટે નહીં કે આપણને કઈ રીતે ઉપયોગી થશે કે એનાથી શું ફાયદો મળશે.
દાખલા તરીકે
કોઈ સુંદર ફૂલ કે સૂર્યાસ્ત આપણે એને જોઈને આનંદ અનુભવીએ છીએ. એ વખતે આપણે નથી વિચારતા કે આ ફૂલ વેચીને પૈસા મળશે કે સૂર્યાસ્તથી વિટામિન ડી મળશે. એક ક્ષણ પૂરતા આપણે આપણા સ્વાર્થી હિતોથી પર ઉઠી જઈએ છીએ.
હા, સમજાયું. એટલે એ નિર્લિપ્ત કોઈ સ્વાર્થ વગરનું ચિંતન.
બરાબર. અને બીજું, આપણે સૌંદર્ય વિશે દલીલો કરીએ છીએ, ચર્ચા કરીએ છીએ. કોઈ કહે કે આ ગીત બહુ સરસ છે તો બીજો પૂછે, કેમ, શું ગમ્યું તને એમાં? આપણે કારણો આપીએ છીએ. આ બતાવે છે કે માત્ર અંગત લાગણી નથી, એમાં કંઈક વહેંચી શકાય એવું, ચર્ચા કરી શકાય એવું તત્વ છે.
એટલે જે ઉદ્દેશ્યપૂર્ણ છે એમ ને. ઓકે, હવે આગળ વધીએ માનવ સૌંદર્ય પર. શું આ ફક્ત શારીરિક દેખાવની વાત છે જે આપણે સામાન્ય રીતે સમજીએ છીએ?
સ્ક્રુટન માટે ના, એનાથી ઘણું વધારે છે. હા, શારીરિક આકર્ષણ હોય, પણ સાચું માનવ સૌંદર્ય વ્યક્તિના ચારિત્ર્ય, એના આંતરિક જીવન, એના શું કહેવાય, આત્માના પ્રકાશ સાથે જોડાયેલું છે.
ઓહ, એટલે એ ઊંડી વાત છે.
હા, અને અહીં તેઓ બે વસ્તુઓ વચ્ચે ભેદ પાડે છે. એક છે જાતીય ઈચ્છા, જે કદાચ વ્યક્તિને એક વસ્તુ તરીકે જોવા પ્રેરે, એને ભોગવવા માંગે. અને બીજું છે સૌંદર્યનું ચિંતન, જે વ્યક્તિને સંપૂર્ણતામાં જુએ છે, એના વ્યક્તિત્વને માન આપે છે. સાચું સૌંદર્ય વ્યક્તિને એક વિષય, સબ્જેક્ટ તરીકે જુએ છે, પદાર્થ, ઓબ્જેક્ટ તરીકે નહીં.
હમ, આ દૃષ્ટિકોણ ખરેખર અલગ છે. હવે કુદરતી સૌંદર્ય વિશે શું? પર્વતો, નદીઓ, સમુદ્ર, એમાં તો કોઈ માનવીય ઈરાદો નથી હોતો, છતાંય આપણને આટલું કેમ સ્પર્શે છે?
સ્કૃતન કહે છે કે કુદરતી સૌંદર્ય આપણને એક પ્રકારનું સાંત્વન, કન્સોલેશન આપે છે. દુનિયાની ભાગદોડ, તણાવ, દુઃખ આ બધાની વચ્ચે પ્રકૃતિ આપણને શાંતિ, સ્થિરતાનો અનુભવ કરાવે છે.
હા, એ તો અનુભવ્યું છે.
અને એ આપણને યાદ અપાવે છે કે આપણે કોઈક બહુ મોટી, વિશાળ, શાશ્વત વ્યવસ્થાનો ભાગ છીએ. એનાથી આપણને એક એક ઘર જેવી હૂંફાળી લાગણી મળે છે, જાણે આપણે યોગ્ય સ્થાને હોઈએ.
બરાબર. પણ શું સૌંદર્ય ફક્ત આવી મોટી વસ્તુઓ, પ્રકૃતિ કે પછી મ્યુઝિયમની કલાકૃતિઓ પૂરતું જ સીમિત છે? રોજિંદા જીવનમાં એનું શું? આપણા ઘરો, રસ્તાઓ, ઓફિસો?
આ સ્ક્રુટન માટે બહુ જ મહત્વનો મુદ્દો છે. તેઓ દ્રઢપણે માને છે કે સૌંદર્ય એ કોઈ શોખની વસ્તુ નથી, લક્ઝરી નથી, એ સ્વસ્થ સમાજ માટેની એક પાયાની જરૂરિયાત છે.
એટલે
તેઓ આધુનિક સ્થાપત્યની ઘણી ટીકા કરે છે. પેલું જે સૂત્ર પ્રચલિત થયું ને, ફોર્મ ફોલોઝ ફંક્શન, એટલે કે બાંધકામનું સ્વરૂપ એના કાર્યને અનુસરવું જોઈએ. સ્ક્રુટન કહે છે કે આનો અતિરેક થવાથી ઘણીવાર આપણે આત્મા વગરના, એકસરખા, નિસ્તેજ, અમાનવીય વાતાવરણો ઊભા કર્યા છે. કાચ અને કોન્ક્રીટના જંગલો,
જે કદાચ ઉપયોગી હોય પણ સુંદર ન હોય.
બરાબર. અને એની સરખામણીમાં તેઓ પરંપરાગત સ્થાપત્યની પ્રશંસા કરે છે, જેમ કે જૂના શહેરોની ગલીઓ, મકાનોની રચના, એમાં જે માનવીય સ્કેલ હોય છે, સુશોભન હોય છે, એની સંવાદિતા. સ્ક્રુટન કહે છે કે આપણી આસપાસના વાતાવરણને સુંદર બનાવવાનો પ્રયત્ન કરવો એ આપણી નૈતિક જવાબદારી છે.
વાહ, એટલે આપણે જે જગ્યાએ રહીએ છીએ, કામ કરીએ છીએ, એ કેવી દેખાય છે એની અસર આપણા પર પડે છે. આ વાત તો વિચારવા જેવી છે. હવે કલા તરફ વળીએ. કલાત્મક સૌંદર્ય વિશે સ્ક્રુટન શું કહે છે?
જુઓ, ઐતિહાસિક રીતે જોઈએ તો કલાનો મુખ્ય હેતુ જ સૌંદર્યનું સર્જન કરવાનો રહ્યો છે. સ્ક્રુટન કલામાં સ્વરૂપ, સંવાદિતા, હાર્મની અને માળખું, સ્ટ્રક્ચર, આ બધાના મહત્વ પર ભાર મૂકે છે.
એટલે કે કલા માત્ર લાગણીઓનો ઉભરો નથી?
ના, કલા લાગણીઓને ફક્ત બેકાબૂ રીતે વ્યક્ત નથી કરતી, પણ તેને એક બુદ્ધિગમ્ય સ્વરૂપ આપે છે, જેથી આપણે એ લાગણીઓ પર વિચારી શકીએ, તેને સમજી શકીએ. દાખલા તરીકે, કોઈ કરુણ સંગીત સાંભળીને આપણે દુઃખની લાગણી અનુભવીએ છીએ, પણ સાથે સાથે દુઃખના સ્વરૂપ વિશે, એના અર્થ વિશે ચિંતન પણ કરી શકીએ છીએ. અને તેઓ આધુનિક કલાની એક વૃત્તિની ટીકા કરે છે, જેને તેઓ મૌલિકતાનો પાખંડ કહે છે. એટલે કે ફક્ત કંઈક નવું, અનોખું કે પછી લોકોને આંચકો આપે એવું કરવાની દોડમાં ઘણીવાર સૌંદર્ય પાછળ રહી જાય છે. અગત્યતા નવીનતાને અપાય છે, સૌંદર્યને નહીં.
ઓકે, આ પછી બે શબ્દો આવે છે જે થોડા અટપટા છે, કિર્શ અને અપવિત્રતા. પહેલા કિર્શની વાત કરીએ, એ શું છે?
કિર્શ, સરળ શબ્દોમાં કહીએ તો નકલી, ઉપરછલ્લી અને ઘણીવાર અતિશય ભાવનાત્મક કલા કે વસ્તુઓ, જે આપણને તરત જ કોઈ સહેલી, તૈયાર લાગણીનો અનુભવ કરાવે, પણ એમાં ઊંડાણ ન હોય.
કોઈ ઉદાહરણ?
જેમ કે કોઈ બહુ જ ગળચટ્ટુ, એકદમ આદર્શ ગામડાનું ચિત્ર હોય, કે પછી રળતા રંગલાનું પેઇન્ટિંગ, કે પછી બહુ જ સસ્તી, ક્લિશે, રોમેન્ટિક કવિતા. આ બધું કિર્શ કહેવાય. સ્ક્રુટન માને છે કે કિર્શ ખતરનાક છે, કારણ કે એ આપણી સાચી, ઊંડી ભાવનાત્મક સમજને બુઠ્ઠી કરી નાખે છે. એ આપણને સસ્તી તૈયાર લાગણીઓ પીરસે છે જે સાચા અનુભવનો વિકલ્પ નથી.
સમજાયું. અને અપવિત્રતા, એ તો વધુ ગંભીર લાગે છે.
હા, એ વધુ ગંભીર છે. અપવિત્રતા એટલે જાણી જોઈને ઇરાદાપૂર્વક પવિત્ર કે મૂલ્યવાન ગણાતી બાબતોનું અપમાન કરવું, જેમ કે પ્રેમ, શ્રદ્ધા, માનવ ગરિમા, સુંદરતા પોતે. આ બધાનું કલાના નામે મજાક ઉડાવવી કે એને ભ્રષ્ટ કરવું.
આ ક્યાં જોવા મળે છે?
સ્ક્રુટન આની શરૂઆત માર્સેલ ડુશેમ્પના પ્રખ્યાત ફાઉન્ટેનથી ગણે છે, જે હકીકતમાં એક યુરિનલ હતું જેને કલાકૃતિ તરીકે રજૂ કરાયું હતું. એમના મતે આ પ્રકારની કલા કંઈક સકારાત્મક રચવાને બદલે નકાર અને શૂન્યતા ફેલાવે છે. તે જીવન અને સૌંદર્યનો ઇનકાર છે.
એટલે કેરશે નકલી લાગણી છે, અને અપવિત્રતા એ મૂલ્યોનો ઇરાદાપૂર્વકનો નાશ છે. બરાબર
બરાબર. આ ભેદ સમજવો જરૂરી છે, અને આ જ તર્ક તેઓ શૃંગારિક કલા, ઇરોટિક આર્ટ અને પોર્નોગ્રાફી પર પણ લાગુ પાડે છે.
એ કઈ રીતે?
તેઓ કહે છે કે સાચી શૃંગારિક કલા વ્યક્તિને એક સંપૂર્ણ મનુષ્ય તરીકે, પ્રેમ અને ચિંતનના વિષય તરીકે રજૂ કરી શકે છે. એમાં સૌંદર્ય હોઈ શકે છે, પણ પોર્નોગ્રાફી વ્યક્તિને માત્ર એક વસ્તુ ઉપયોગના સાધનમાં ફેરવી નાખે છે. એ વ્યક્તિની ગરિમા અને આત્માનો ઇનકાર કરે છે. એટલે એ અપવિત્રતાનું જ એક રૂપ છે, અને તેથી સ્ક્રુટનના મતે એક જ રૂપ છે.
ખૂબ ઊંડો વિચાર છે. અને પુસ્તકનો અંત આવે છે પવિત્ર અને સુંદર પર. અહીં સ્ક્રુટન સૌંદર્યના અંતિમ હેતુની વાત કરે છે, એમને
કે આધ્યાત્મિકતા તરફ.
એક રીતે હા, સુંદર વસ્તુઓ આપણને વ્યવસ્થા, હેતુ અને પવિત્રતાનો આભાસ કરાવે છે. જાણે આપણને આ દુનિયામાં આપણા સ્થાને હોવાનો, એક ઘરમાં હોવાનો અહેસાસ થાય. સ્ક્રુટનના શબ્દોમાં સૌંદર્ય દુનિયાને પુનર્મોહક બનાવે છે, એટલે કે દુનિયામાંથી જે જાદુ, જે અર્થ ખોવાઈ ગયો હોય તેને પાછો લાવે છે. તે દુઃખમાં રાહત આપે છે, જીવનને અર્થપૂર્ણ બનાવે છે. એટલે આ રીતે જોઈએ તો સૌંદર્યની શોધ એ એક પ્રકારની આધ્યાત્મિક ખોજ પણ બની જાય છે.
વાહ, ખરેખર બહુ ગહન ચર્ચા થઈ. તો આ બધામાંથી મુખ્ય કયા સંદેશાઓ આપણે તારવી શકીએ? શ્રોતાઓ માટે શું યાદ રાખવા જેવું છે? પહેલો મુદ્દો તો પેલો જ સૌંદર્યની ઉદ્દેશ્યતા.
હા,
કે તે ફક્ત મને ગમે છે કે નથી ગમતું એટલી જ વાત નથી. એના વિશે વિચારી શકાય, ચર્ચા થઈ શકે. આપણે ક્યારે વિચારીએ છીએ કે કોઈ વસ્તુ આપણને શા માટે સુંદર લાગે છે, એના કારણો શું છે? બીજો મહત્વનો મુદ્દો છે સૌંદર્યનો નૈતિક અને આધ્યાત્મિક સંબંધ. શું ક્યારે કોઈ સંગીત સાંભળીને, કોઈ કલાકૃતિ જોઈને કે પ્રકૃતિમાં ફરીને આપણને એકદમ શાંતિ, પ્રેરણા કે પછી રોજિંદા જીવનની ચિંતાઓથી ઉપર ઉઠ્યાનો અનુભવ થયો છે? સ્ક્રુટન કહે છે કે આ જ સૌંદર્યનું કામ છે.
ત્રીજું, પેલી ચેતવણી, કિર્શ અને અપવિત્રતા સામે, એટલે કે સસ્તી, ઉપરછલ્લી લાગણીઓ અને નકારાત્મકતાથી સાવધાન રહો. શું આપણે એવી કલા કે મનોરંજન શોધીએ છીએ જે આપણને વિચારવા પ્રેરે, કે પછી ફક્ત ટાઈમપાસ માટે સુપરફિશિયલ વસ્તુઓથી ચલાવી લઈએ છીએ?
આત્મનિરીક્ષણનો મુદ્દો છે. અને ચોથો, જે મને બહુ ગમ્યો, રોજિંદા જીવનમાં સૌંદર્યનું મહત્ત્વ. આપણા ઘર, આપણા શહેરો, આપણી આસપાસનું વાતાવરણ, એને સુંદર બનાવવું એ વૈભવ નથી, પણ આપણી માનસિક અને આત્મિક સુખાકારી માટે જરૂરી છે.
સ્ક્રુટનના પુસ્તકમાં ઘણા એવા વાક્યો છે જે સીધા અસર કરે, અમુક વિચારો ટાંકી શકાય.
ચોક્કસ, એનાથી સારાંશ વધુ સ્પષ્ટ થશે.
જેમ કે એમનો એક વિચાર છે, સૌંદર્ય એ અંતિમ મૂલ્ય છે જેના માટે કોઈ વધુ કારણ આપવાની જરૂર નથી. એટલે કે સુંદરતા પોતાનામાં જ મૂલ્યવાન છે, એ કોઈ બીજા હેતુ માટેનું સાધન નથી.
બીજો એક સરસ વિચાર, સુંદર કલાકૃતિ માનવ જીવનને સાર્થક બતાવે છે. કલા આપણને જીવનનો અર્થ સમજવામાં, એની મુશ્કેલીઓ છતાં એને મૂલ્યવાન ગણવામાં મદદ કરે છે.
અને કિર્શ વિશેની પેલી ધારદાર ટિપ્પણી, કિર્શ સસ્તી અને સરળ લાગણીઓ માંગ પર આપે છે, તે ભાવનાત્મકતાનું કલાત્મક સમકક્ષ છે. નકલી લાગણીઓ સામે સાવધ રહેવાની વાત.
મને આ પણ બહુ ગમ્યું. સૌંદર્યનો નિર્ણય દુનિયાને ઘર બનાવે છે, કે આપણે યોગ્ય સ્થાને છીએ. સૌંદર્ય આપણને આ દુનિયા સાથે જોડાયેલા હોવાની, અહીં આપણું સ્થાન હોવાની અનુભૂતિ કરાવે છે.
અને છેલ્લે, આધુનિક કલાની ટીકા રૂપે, કદરૂપતાનો સંપ્રદાય જીવનથી પલાયન હતો, આધ્યાત્મિક શૂન્યતાનું લક્ષણ એટલે કે જાણી જોઈને કદરૂપતા ફેલાવવી એ એક પ્રકારની સાંસ્કૃતિક બીમારી છે.
તો આ બધા વિચારોને આપણે આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ? કંઈક વ્યવહારુ સૂચનો?
ચોક્કસ. વ્યક્તિગત સ્તરે આપણે થોડા વધુ સભાન બની શકીએ, આપણી આસપાસ સૌંદર્ય શોધવાનો અને રચવાનો પ્રયત્ન કરી શકીએ. જેમ કે ઘરમાં થોડી વ્યવસ્થા, થોડી સુંદરતા જાળવીએ, કપડાં પહેરવામાં થોડું ધ્યાન આપીએ.
હા, નાની નાની બાબતો પણ ફરક પાડી શકે છે.
બિલકુલ. પ્રકૃતિ સાથે વધુ સમય વિતાવી શકીએ, સંગીત સાંભળીએ, કલાનો આસ્વાદ લઈએ, ત્યારે થોડું વિચારીએ કે આ ખરેખર ઊંડાણવાળું છે કે પછી પેલું કિર્શ જેવું છે.
અને સામુદાયિક સ્તરે શું કરી શકાય?
સામુદાયિક સ્તરે આપણે આપણા જાહેર સ્થળો કેવા દેખાય છે એના વિશે અવાજ ઉઠાવી શકીએ. સારા બગીચા, સારી ઇમારતો, સ્વચ્છ અને સુંદર રસ્તાઓ, એની માંગ કરી શકીએ. સ્થાનિક કલા અને કારીગરીને ટેકો આપી શકીએ. શહેરોના આયોજનમાં નાગરિકો વધુ રસ લે તે જરૂરી છે.
શિક્ષણમાં પણ કદાચ કલા અને સૌંદર્ય શાસ્ત્રને વધુ મહત્વ આપવાની જરૂર છે.
ચોક્કસપણે.
સમગ્ર રીતે જોતા સ્ક્રુટન આપણને એ યાદ અપાવે છે કે સૌંદર્ય એ કંઈ માત્ર સપાટીની ઉપર છલ્લી વસ્તુ નથી, એ આપણા શું કહેવાય આત્મા માટેના ખોરાક જેવું છે અને આપણે એને ઘણીવાર અવગણીએ છીએ.
મારા માટે આ ચર્ચામાંથી મુખ્ય વાત એ ઉભરી આવે છે કે સ્ક્રુટન કેવી રીતે સૌંદર્ય અને પવિત્રતા વચ્ચેનો સંબંધ ફરીથી સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે. આજની દુનિયામાં જ્યાં ઘણા લોકો જીવનમાં અર્થ, હેતુ અને કોઈક પ્રકારના જોડાણની શોધમાં છે, ત્યાં કદાચ સૌંદર્ય એ એક રસ્તો બતાવી શકે છે, એક માર્ગ જે આપણને આપણાથી કંઈક મોટા, વધુ સ્થાયી અને મૂલ્યવાન સાથે જોડે છે.
અને અંતે એક વિચાર જે કદાચ આપણા સૌ માટે મનમાં રાખવા જેવો છે, આપણે આપણી આવનારી પેઢીઓ માટે કેવી દુનિયા બનાવી રહ્યા છીએ? શું આપણે એવી દુનિયા બનાવી રહ્યા છીએ જેમાં સૌંદર્યનું જતન થાય, કે પછી જાણીએ અજાણીએ આપણે એને નષ્ટ કરી રહ્યા છીએ? આપણા રોજબરોજના નાના મોટા નિર્ણયો, વ્યક્તિગત અને સામૂહિક, આમાં શું ફરક પાડી શકે છે? આ પ્રશ્ન સાથે આપણે સૌને છોડી જઈએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.